द्वितीय वर्तमान, माटी, मांसाहार, हिंसानो त्याग। माटी एटले शुं? सौ प्रथम माटीनो स्थूल अर्थ जोईए। माटी अर्थात मांस, सतशास्त्रोमां पशु पक्षीना लोही मांसनो आहार करवानो निषेध करेलो छे। ए पशु पक्षी माछली वगैरेनी हिंसा बीजाए करी होय तो पण ए नरक तुल्य मांस भक्षण करवाथी खानारना मनमां हिंसक वृत्तिनो उद्भव थाय छे। કોઈને થોડે અંશે તો કોઈને વધુ અંશે હિંસક વૃત્તિ ઉદ્ભવે છે। હિંસા કરનાર, કરાવનાર, હિંસા કરવાની પ્રેરણા, પ્રોત્સાહન કે અનુમોદન આપનાર તથા હિંસા થયેલ પશુનું માંસ ભક્ષણ કરનાર, આ બધાને હિંસારૂપી પાપ કર્મનું બંધન થાય છે। પછી એ કર્મનું ફળ ભોગવવામાંથી કોઈ છટકી શકતું નથી। આ લોકમાં સત્તા અને પૈસા દ્વારા વ્યક્તિ કોઈક સજામાંથી છટકી જઈ શકે, પરંતુ કુદરતના કર્મના સિદ્ધાંતના નિયમમાંથી, તે નિયમ મુજબ થતી શિક્ષામાંથી કોઈ છટકી શકતું નથી। ત્યાં તેની સત્તા, શક્તિ, સંપત્તિ, અધિકાર કે લાગવગ કોઈ જ કામમાં આવી શકતા નથી। આમ સર્વવ્યાપી, સર્વશક્તિમાન, સર્વાંતર્યામી પ્રભુએ રચેલ સૃષ્ટિમાં કર્મના નિયમો અફર છે। તેમાં કેવળ પ્રભુ અથવા તેમના મુક્ત પુરુષ જ હસ્તક્ષેપ કરી શકે છે, પરંતુ તેઓ પણ અનિવાર્ય વિશિષ્ટ કિસ્સામાં જ તેમ કરે છે, અન્યથા બિનજરૂરી ફેરફાર કરતા નથી। માંસાહારથી રજોગુણ અને તમોગુણની વૃદ્ધિ થાય છે, તેથી મનમાં વિષય વાસના, ક્રોધ, વૈરભાવ, ઈર્ષા, દ્વેષ, માનસિક જડતા વગેરે વિકૃતિઓ જન્મે છે। આધ્યાત્મિક સૂક્ષ્મ સમજણ ને ગ્રહણ શક્તિનો અભાવ વર્તે છે। મનની સાત્વિકતા ને પવિત્રતા ખંડિત થાય છે। સાંપ્રત કાળે જગતમાં થઈ રહેલ મોટા પ્રમાણમાં હિંસા, આતંકવાદ, વૈરબુદ્ધિ, કુસંપ, ભ્રષ્ટાચાર વગેરે માંસાહાર અને દુર્વ્યસનોને આભારી છે। તેનો સમાજમાં સમજો કહી શકાય તેવી દરેક વ્યક્તિ સ્વીકાર કર્યા વગર નહીં રહે। આપણે સિંહ, વાઘ, ચિત્તો, રીંછ વગેરે હિંસક પ્રાણીઓનું અવલોકન કરીશું તો તેઓ ક્રોધી, વિકરાળ ને હિંસક જણાશે, અશાંત જણાશે, કારણ કે તેઓ માંસાહારી પ્રાણીઓ છે। જ્યારે મહાકાય ને શક્તિશાળી પ્રાણી હાથી શાકાહારી હોવાથી શાંત જણાય છે। આ તફાવત આહારને લઈને છે। પાશ્ચાત્ય દેશોમાં માંસાહાર તથા દારૂ, ડ્રગ્સ વગેરે કેફી દ્રવ્યોનું પ્રમાણ આપણા દેશ કરતાં અનેક ગણું વધારે છે, તેથી ત્યાંની પ્રજામાં સત્વગુણ કરતાં રજોગુણ, તમોગુણનું પ્રમાણ વધુ છે। ત્યાંના લોકો ભૌતિક સિદ્ધિઓમાં આગળ, છતાં આધ્યાત્મ સંસ્કારની દ્રષ્ટિએ પશુ કોટીનું જીવન જીવતા જણાય છે। ત્યાંની પ્રજામાં ફ્રી સેક્સ, સ્વૈરવિહાર, સ્વચ્છંદીપણું, હિંસા, વ્યભિચાર, ખુનામરકી, બળાત્કાર, ચોરી વગેરેના કિસ્સાનું પ્રમાણ ઘણું બધું છે। આપણા દેશમાં થતા હિંસા, બળાત્કાર, ખુનામરકી વગેરે ગુનાઓ પાછળ પણ કેફી પદાર્થોનું સેવન તથા માંસાહારનો વિશેષ ફાળો છે એવું સંશોધકોનું તારણ છે। શાકાહારી તથા ધાર્મિક અને પવિત્રપણે જીવન જીવતી વ્યક્તિઓમાં ગુનાઓનું પ્રમાણ અલ્પ છે। ઘણા લોકો પોતાની જાતને હાયર ક્લાસ ઓફ ધ સોસાયટી, સામાજિક ઊંચા દરજ્જાના માને છે। તેઓ ઘણી વખત માંસ ભક્ષણ તથા કેફી પદાર્થોના સેવનને ફેશન તરીકે અપનાવે છે। માંસ નહીં ખાનારને જુનવાણી, નમાલા, વેવલા ગણે છે। માંસ ભક્ષણ તથા કેફી પદાર્થોની લતે ચડીને હિંસા, વ્યભિચાર, બળાત્કાર, ચોરી, છેતરપિંડી, અપહરણ, ગરીબોનું શોષણ કરવું, જુગાર રમવો વગેરે અનેક પ્રકારના ગુનાઓનું આચરણ કરે છે, એમાં પોતાની મોટાઈ માને છે। પરંતુ તેઓ એ સમજતા નથી કે તેઓ પોતાની પાછળની પેઢીને પણ એમની સાથે અધઃપતન ને અંધકારમય ભાવિ તરફ દોરી રહ્યા છે। મોટી વયે કે મૃત્યુ સમયે જ્યારે પોતે કરેલી ભૂલોનું ભાન થાય છે ત્યારે ઘણું મોડું થઈ ગયેલું હોય છે. પોતાની પ્રજા પણ તેમના તરફથી મોં ફેરવી લે છે. પછી તેમના જીવનમાં અફસોસ, પસ્તાવો ને નિરાશા સિવાય કંઈ શેષ રહેતું નથી. હવે પશ્ચિમના લોકો પણ અતિ ભૌતિકતાથી કંટાળીને આપણી આધ્યાત્મિકતા તરફ આકર્ષાઈ રહ્યા છે, માનસિક શાંતિ ઝંખી રહ્યા છે. ત્યારે આપણે આપણી ઉજ્જવલ સંસ્કૃતિને વિસારી એમની અંધકારની ઊંડી ગર્તામાં ધકેલી દેનારી સંસ્કૃતિ તરફ આંધળી દોટ મૂકતા અચકાતા નથી. આ ખરેખર શરમજનક છે. ત્યાંના લોકો આપણી ભારતીય સંસ્કૃતિનો આદર કરી મનની શાંતિ માટે ધ્યાન, યોગ, પ્રભુ ભક્તિ, શાસ્ત્રીય સંગીત અને કલા સાહિત્ય તરફ વળી રહ્યા છે અને દુર્વ્યસનો તથા માંસ ભક્ષણનો ત્યાગ કરી શુદ્ધ શાકાહારી બની રહ્યા છે. આ ખરેખર નોંધપાત્ર બાબત છે. ઘણા લોકો એવી માન્યતા ધરાવે છે કે માંસ ભક્ષણથી શરીર પુષ્ટ અને તંદુરસ્ત બને છે. શાકાહારી કરતા માંસાહારી લોકો વધુ શક્તિશાળી હોય છે. આ વાત સદંતર અસત્ય છે, કેમ કે વૈજ્ઞાનિકોએ જ સાબિત કર્યું છે કે સિંગ દાણામાં માંસ કે ઈંડા કરતા પાણી સિવાયના બધા જ પોષક તત્વો વધુ પ્રમાણમાં હોય છે. સાથે સાથે માંસ ભક્ષણ કરનારા એ વાત ભૂલી જાય છે કે માંસાહારને લઈને ઉદ્ભવતી પાશ્વિક વૃત્તિ પશુતા તરફ જ લઈ જાય છે. પાશ્ચાત્ય રમતો જેવી કે ફ્રી સ્ટાઇલ કુસ્તી, કરાટે, બોક્સિંગ, મુક્કાબાજી વગેરે રમતોમાં એકલી હિંસક વૃત્તિના પ્રદર્શન સિવાય બીજું શું જોવા મળે છે? બે સાંઢોની સાઠ મારી જેવું જ દ્રશ્ય લાગે. વિચારશીલને તો એમાં નરી પશુતા જ જણાશે. કેવળ ભૌતિક વિકાસ એ જ માનવ સમાજનો સાચો વિકાસ નથી. કારણ કે ગમે તેટલો ભૌતિક વિકાસ થાય, અંતે તેનો નાશ નિશ્ચિત છે. ચૈતન્યનો આધ્યાત્મિક વિકાસ, ચેતનાની ઉર્ધ્વગતિ, પૂર્ણતાની પ્રાપ્તિ પ્રત્યે થતી પ્રગતિ એ જ માનવ જીવનનો સાચો વિકાસ છે. ચૈતન્યના આધ્યાત્મિક વિકાસનો કદીએ નાશ નથી થતો, માટે એ જ સાચી ઉત્ક્રાંતિ છે. મેડગાવ ઉપર એક જાણવા જેવો ન્યૂઝ રિપોર્ટ હતો કે કાચા માંસમાં તો હોય જ છે, પરંતુ રાંધેલા માંસમાં પણ રોગના વાયરસ જીવાણુઓ રહેલા હોય છે, જે અનેક પ્રકારના રોગો નોતરવામાં કારણભૂત બને છે. રોગી પશુઓને તેમની સારવાર માટે ભારે ભારે એન્ટીબાયોટિક્સ દવાઓ આપવામાં આવતી હોય છે. એવા પશુઓનું માંસ ભક્ષણ કરનારના લોહીમાં પણ એ દવાઓની આડઅસર ભળે છે. તેથી જ્યારે એવું માંસ ભક્ષણ કરનારને કોઈ રોગ લાગુ પડે તો તેને ભારે એન્ટીબાયોટિક્સ દવાઓ પણ અસર કરી શકતી નથી. અંતે તેવો રોગી મોતના મુખમાં ધકેલાઈ જાય છે. વૈજ્ઞાનિકોએ એવું પણ શોધ્યું છે કે પશુની જ્યારે હિંસા કરવામાં આવે છે ત્યારે તેમાં ભય ને ગભરાટને લઈને ધ્રુજારી છૂટે છે અને તેની આંતરસ્ત્રાવી ગ્રંથિઓમાંથી અમુક પ્રકારના હોર્મોન્સ લોહીમાં ભળે છે, જેમ કે એડ્રિનલ ગ્રંથિમાંથી એડ્રિનલીન, નોર એડ્રિનલીન, કોર્ટિકોસ્ટીરોઇડ વગેરે ભળે છે. એવા ટોક્સિન્સવાળા ઝેરીલા લોહી માંસના આહારથી માંસ ભક્ષણ કરનારને માનસિક વિકૃતિઓ તથા મનોદૈહિક રોગો જન્મે છે. આ પૃથ્વી ઉપર દરેક જીવ પ્રાણી માત્રને જીવવાનો સમાન હક છે. ઇકોલોજી શાસ્ત્ર પ્રમાણે દરેક જીવ એ પ્રકૃતિના વિશાળ ચક્રનો પૂરજો હિસ્સો છે. એના અકુદરતી વિનાશથી કુદરતની સંતુલા ખોરવાઈ જાય છે, એટલે અનેક પ્રકારની કુદરતી હોનારતો ને આફતો વધતી જાય છે, જેનો અવારનવાર આપણે અનુભવ કરીએ છીએ. નિર્દોષ પશુની હિંસા કરી તેના માંસનું ભક્ષણ કરે એટલે કર્મના નિયમ મુજબ એ હિંસા કાર્યનું પાપ લાગ્યા વગર રહે જ નહીં. ભગવદ્ ગીતામાં કહેલું છે કે કર્મણામ ગહનામ ગતિ, કર્મની ગતિ અતિ ગહન છે. પ્રભુની સર્વવ્યાપી અન્વય શક્તિ દ્વારા સારા નરસા દરેક કર્મોનો રેકોર્ડ નોંધ થઈ જાય છે. જીવાત્માને કર્મબંધન સૂક્ષ્મ સંસ્કારો રૂપે તેના કારણ શરીર સાથે વળગી જાય છે. તેનું ફળ તેણે અવશ્ય ભોગવવું પડે છે. નિર્દોષ પશુને જ્યારે કોઈ મારે ત્યારે તેની ચેતનાને અસહ્ય પીડાનો અનુભવ થાય છે. જ્યારે એ પશુનું ચૈતન્ય તેના પશુ શરીરથી અલગ થાય છે ત્યારે તેને જ્ઞાન થાય છે કે અમુક વ્યક્તિએ તેની હત્યા કરેલી છે. તેથી તે નિસાસો નાખીને હિંસા કરનારને શ્રાપ આપે છે. તે શ્રાપનું દુઃખરૂપ ફળ હિંસા કરનારને, હિંસા કરવામાં મદદરૂપ થનારને, હિંસાને પ્રોત્સાહન કે અનુમોદન આપનારને અને માંસ ભક્ષણ કરનારને એમ બધાને ભોગવવું પડે છે. પશુની હિંસાથી તેની યોનિમાં રહેલા જીવને જેટલા આયુષ્યનો ભોગવટો લખ્યો હોય, નિયત થયેલો હોય, તેમાંથી હિંસા દ્વારા તેનું વહેલું મૃત્યુ થવાથી તે યોનિમાં જીવને ફરી જન્મવું પડે છે. તેથી તે જીવની ઉત્ક્રાંતિમાં વિલંબ થવાના નિમિત્ત બનવાનું પાપ પણ હિંસા કરનારને લાગે છે. માંસ ખાનારની રાક્ષસી વૃત્તિઓ વૃદ્ધિ પામે છે. માંસ ખાનારે જે પશુનું માંસ ખાધું હોય તે પશુની જ્યારે હિંસા કરવામાં આવી હોય એ વખતની પશુની કારમી પીડાનો જો ઊંડા ઉતરી વિચાર કરવામાં આવે અને પોતાની જાતને તેની જગ્યાએ જુએ, કલ્પે, તો એ પ્રકારના વિચારથી જ તેના માંસ ભક્ષણમાં રહેલી અભિરુચિ ચોક્કસપણે ઓછી થઈ જાય. માંસાહારીએ આ પ્રયોગ ભાવાત્મકપણે કરવા જેવો છે. જે વ્યક્તિ ખરેખર માંસાહારને ત્યાગી ને શાકાહારી થવા માંગતી હોય તેના માટે આ પ્રયોગ ઉપયોગી થઈ શકે છે. ઘણા લોકો એવી દલીલ કરતા જોવા મળે છે કે જેમ પશુ પક્ષીમાં જીવ છે તેમ વનસ્પતિમાં પણ જીવ છે, તો તે વનસ્પતિના ભક્ષણથી પણ જીવ હિંસા થયેલી ગણાય અને તેનું પણ પાપ લાગવું જોઈએ. તો એ બિનપાયેદાર દલીલનો ઉત્તર એ છે કે આપણા ભૌતિક શરીરના પોષણ માટે જે જે ખાવાલાયક ને પોષક વનસ્પતિ છે તેને પ્રભુએ જ પ્રકૃતિ માતા દ્વારા આપણા માટે સર્જેલી છે. તેમાં પણ અતિ રજોગુણ કે તમોગુણની વૃદ્ધિ કરે અને તન મનના સંતુલન ઉપર વિપરીત અસર કરે તેવી વનસ્પતિના આહારનો સતશાસ્ત્રોમાં નિષેધ કરેલો જ છે. માટે વનસ્પતિના આહારમાં પણ વિવેક રાખવો આવશ્યક છે. દાખલા તરીકે ડુંગળી, લસણ વગેરે વનસ્પતિમાં અમુક ડોક્ટરો અને વૈદ્યોના મંતવ્ય પ્રમાણે કેટલાક ઔષધીય ગુણો છે જે શારીરિક રીતે ઉપયોગી હોઈ શકે પણ માનસિક આધ્યાત્મિક દ્રષ્ટિએ ખૂબ જ નુકસાનકારક છે. જેમ કે હૃદય રોગની બીમારીમાં લસણ ઉપયોગી છે પણ લસણના સેવનથી મન રજોગુણ તમોગુણ તરફ વળે છે, જેથી વિષયો ભોગવવાની ઈચ્છા થાય છે તથા ક્રોધ અને તાણની વૃદ્ધિ થાય છે. સરવાળે હૃદયના તેમજ સમગ્ર આરોગ્યને વધુ નુકસાનકારક છે અને આધ્યાત્મિક પ્રગતિમાં પણ અવરોધરૂપ થાય છે. ઘણા એવી ગેરવ્યાજબી દલીલ કરતા હોય છે કે જો તે ન ખાઈ શકાય તો કુદરતે તેનું સર્જન શું કામ કર્યું હશે. અરે, કુદરતે તો ધતુરો, આકડો, થોર વગેરે વનસ્પતિ પણ બનાવી છે પણ તેનું ભક્ષણ કોઈ કરતા નથી, કારણ કે તે પ્રાણનાશક બની શકે છે. માટે આવી દલીલો નિરર્થક છે. માનવને પ્રભુએ સાર અસાર, યોગ્ય અયોગ્ય પારખવાની વિવેક શક્તિ પ્રદાન કરેલી છે. તેનો સદુપયોગ કરવો ઘટે. માટે મનને સાત્વિક રાખે અને શરીરને પૂરતું પોષણ મળી રહે તેટલો જ વનસ્પતિનો આહાર યોગ્ય છે. વનસ્પતિનો આહાર કરવો તે મનુષ્ય માટે સૃષ્ટિ કરતા પરમેશ્વર દ્વારા જ નિર્મિત થયેલું છે. તેમ હોવાથી તેનો આહાર બાદ કરતો નથી. કુદરતે મનુષ્યના મુખ અને દાંતની રચના પણ શાકાહાર માટે જ કરી છે. માંસાહારી પ્રાણીઓ જેવા કે સિંહ, વાઘ, વરુ, ચિત્તા, દીપડા વગેરેના દાંતની કે મુખની રચના માંસાહારને અનુકૂળ છે. જ્યારે શાકાહારી પ્રાણીઓ તથા મનુષ્યના દાંત તથા મુખની રચના શાકાહારને જ અનુકૂળ છે. શાકાહારથી મન ધીમે ધીમે સાત્વિક બને છે. અંતઃકરણ સાત્વિક બને, શુદ્ધ બને ત્યારે તેની સૂક્ષ્મ આધ્યાત્મિક રહસ્યોને ગ્રહણ કરવાની ક્ષમતા વધે છે. અંતઃકરણની શુદ્ધિ આહાર શુદ્ધિ ઉપર અવલંબે છે. અંતઃકરણ સાત્વિક બને એટલે તેની જડતા ઓછી થઈ ગ્રહણ શક્તિ વધે છે અને આધ્યાત્મિક રહસ્યો ગ્રહણ શક્તિને લીધે ઉકેલાતા ચેતનાની આધ્યાત્મિક ઉત્ક્રાંતિ ત્વરિત ગતિથી થાય છે. વનસ્પતિનો આહાર કરવાથી વનસ્પતિની હિંસા થયેલી નથી ગણાતી, કારણ કે વનસ્પતિમાં રહેલ ચૈતન્યમાં તેની ચેતનામાં જડાશ જડતાનું પ્રમાણ વિશેષ રહેલું છે. તેથી તેને તોડવાથી કે કાપવાથી પીડાનો અનુભવ નથી થતો. વનસ્પતિ ચેતનામાં બુદ્ધિ, વિવેક, વિવિધ માનસિક લાગણીઓનો વિકાસ થયેલો હોતો નથી. તેમાં કેવળ પ્રકૃતિ સહજ વિકાસ થાય છે એટલું જ. અમુક વૈજ્ઞાનિકોએ પ્રયોગ દ્વારા નોંધ્યું છે કે વનસ્પતિને અમુક પ્રકારના સંગીત દ્વારા ઉત્પન્ન થતા ધ્વનિ તરંગો તથા અમુક પ્રકારના સ્પર્શનો અનુભવ થાય છે. વનસ્પતિમાં જીવાત્મા તો છે જ, તેથી ધ્વનિ કે સ્પર્શના તરંગોની તેની ઉપર અસર સ્વાભાવિક રીતે થાય છે. પણ તેથી એવું સાબિત ન થઈ શકે કે તેમને પ્રાણીની જેમ પીડાનો પણ અનુભવ થાય છે, કારણ કે વનસ્પતિમાં સુખ દુઃખની લાગણીનો અનુભવ થાય તેટલી ચેતના તેમાં વિકસેલી હોતી જ નથી. સંગીતના ધ્વનિ કે સ્પર્શના તરંગોથી કદાચ તેમનામાં કંપનો થાય એ શક્ય છે, પરંતુ તેને કાપવાથી પીડાનો અનુભવ થાય કે પંપાળવાથી સુખ શાંતિનો અનુભવ થાય છે એમ કહી ન શકાય. એમ તો સંગીતના ધ્વનિ તરંગોથી જડ પદાર્થના પરમાણુઓમાં પણ કંપન થઈ શકે છે. ઘણા લોકો એવી પણ દલીલ કરતા હોય છે કે દૂધ છે એ પણ પ્રાણીજન્ય એનિમલ પ્રોડક્ટ છે, તે પ્રાણીના લોહીમાં રહેલ પોષક દ્રવ્યમાંથી બને છે, માટે દૂધ ન લેવું જોઈએ. ઈંડાના આહારની જેમ દૂધનો આહાર પણ માંસાહારમાં ગણાવો જોઈએ. ઈંડામાં જેમ પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ્સ વગેરે તત્વો છે તેમ દૂધમાં પણ છે, તેથી બંનેનો આહાર સરખો માંસાહાર ગણવો જોઈએ. આ ખ્યાલ ભૂલ ભરેલો છે, કારણ કે દૂધ એ માતાના સંતાન પ્રત્યેના વાત્સલ્ય ને પ્રેમભાવથી પ્રગટે છે. તેમાં માતાને કોઈ પીડાનો નહીં પણ પ્રેમ અને વાત્સલ્યનો અનુભવ થાય છે. તે સંપૂર્ણ ને સાત્વિક આહાર છે. બાળકના જન્મ વખતે તે પ્રથમ આહાર છે. આપણે ગાય, ભેંસ, બકરી વગેરેનું દૂધ પીએ છીએ અને તેમ કરવાનો માનવને અધિકાર પણ છે, કારણ કે મનુષ્ય હજારો વર્ષોથી આવા પ્રાણીઓનું પાલન પોષણ ને રક્ષા કરતો આવ્યો છે. આ પશુઓ જાણે માણસ સાથે હજારો વર્ષોથી હળીમળી ગયા છે. આવા પશુનો યોગ્ય રીતે ઉછેર તથા પાલન પોષણ કરવાથી માનવને તેના દૂધનો ઉપયોગ કરવાનો અધિકાર છે. આવા પશુનું ધાવણ તેના વાછરડાને પૂરતું મળી રહે પછી જે વધારાનું હોય તેનો ઉપયોગ માણસે કરવાનો રહે છે. ઈંડું એ પક્ષીના મૈથુન ભાવ સેક્સ્યુઅલ ફિલિંગમાંથી સર્જાયેલું છે, તેમાંથી બચ્ચું જન્મવાની સંભાવના પણ રહેલી છે. તેથી ઈંડાનો આહાર હિંસા સાથે જોડાયેલો છે. ઈંડાનો આહાર રજસ ને તમસ ઉત્પન્ન કરે છે. તેના આહારથી કામ, ક્રોધ વગેરે વિકારોને વધુ વેગ મળે છે. આધુનિક વૈજ્ઞાનિકો પણ જણાવે છે કે ઈંડાના અમુક તત્વો દ્વારા શરીરમાં કોલેસ્ટ્રોલ જેવા હાનિકારક દ્રવ્યો દૂધની અપેક્ષાએ વધુ બને છે. ઘણા લોકો આર્ટિફિશિયલી અકુદરતી રીતે ફલન કરેલા ઈંડાને શાકાહારમાં ખપાવવાની કોશિશ કરે છે. તે યોગ્ય નથી, કારણ કે એ પ્રક્રિયામાં પણ પક્ષીને પીડા તો થાય જ છે. એ ઈંડામાંથી પોતાનું બચ્ચું જન્મશે એવી સહજ લાગણી તે પક્ષીને હોય છે, તેથી તે દુભાય છે, જે હિંસાકાર્ય જ ગણાય. ઈંડામાં જીવ છે, જ્યારે દૂધમાં જીવ નથી. જે ઈંડાનું ફલિનીકરણ ન થઈ શકે તે ઈંડું શાકાહારી છે તેમ માનવું ભૂલ ભરેલું છે, કારણ કે તેમાં પણ સુષુપ્ત બીજ રૂપે જીવ રહેલો છે. અને જીવ છે કે નથી તે કોઈ પણ માઇક્રોસ્કોપથી જોવું શક્ય નથી, કારણ કે કોઈ પણ ભૌતિક માધ્યમ દ્વારા જીવ જોઈ શકાતો નથી. આ રીતે ઈંડાનો માંસ ભક્ષણમાં સમાવેશ થઈ જાય છે, તેમજ માછલા, કરચલા, અળસિયા વગેરેનો આહાર પણ માંસાહાર છે. સાથે સાથે બરોબર સાફ ન કર્યા હોય તેવા ને ધનેડા, ઈયળ વગેરે જીવાતવાળા અનાજ, કઠોળ, ફળ, મેવા, સૂકા મેવા વગેરે તથા ગળ્યા વગરના પાણી, દૂધ, ઘી, તેલ વગેરે પ્રવાહીનું સેવન પણ માંસ ભક્ષણ તુલ્ય છે. માટે એ પદાર્થોનો ઉપયોગ સારી રીતે સાફ કર્યા પછી જ કરવો જોઈએ. તે આહાર પણ શુદ્ધ પવિત્રપણે તૈયાર કરી પ્રભુને અર્પણ કરી ધરાવીને પ્રભુની મનમાં સ્મૃતિ સાથે શાંત ચિત્તે ગ્રહણ કરવો જોઈએ. ભોજન તથા અન્ય પદાર્થો પ્રભુને ભક્તિભાવપૂર્વક ધરાવવાથી સર્વવ્યાપી પ્રભુ ભક્તના ભાવથી પ્રતિમા સ્વરૂપમાં આવિર્ભાવ પામીને ભક્તનો ભાવ ગ્રહણ કરે છે ને ભોજન સામગ્રી ઉપર પોતાની દિવ્ય દ્રષ્ટિ કરીને તેને પ્રસાદરૂપ બનાવે છે. તેથી તે પદાર્થમાં રહેલ જડતા તથા રજસ તમસ ગુણોની અસર ઓછી થઈ તે શુદ્ધ ને સાત્વિક બને છે. તેવા આહારથી અંતઃકરણ પણ સાત્વિક બને છે. પ્રભુને ધરાવીને આહાર ગ્રહણ કરવાનું આ ગહન રહસ્ય છે. અશુદ્ધ પ્રક્રિયાથી તૈયાર કરેલા બજારો ખાદ્ય પદાર્થો તેમજ કોઈને છેતરીને, દૂબવીને કે છળકપટથી પચાવી પાડીને મેળવેલ ધનથી ખરીદેલું અન્ન કે ધાનનો આહાર પણ માંસ ભક્ષણ તુલ્ય જ ગણાય. શંકાસ્પદ ડોક્ટરે કે વૈદ્યે આપેલું ઔષધ કે દારૂ તથા માંસના સંસર્ગવાળું ઔષધ પણ ગ્રહણ ન કરવું. અહીં શંકાસ્પદનો અર્થ એ છે કે કોઈ કેવળ સ્વાર્થી હેતુથી, દંભથી દર્દીને છેતરીને પૈસા પડાવવાના હેતુથી અનૈતિક ને ખરાબ આચરણવાળા વૈદ્યે તૈયાર કરેલું ઔષધ ગ્રહણ ન કરવું એવો હેતુ છે. આવા ઔષધના સેવનનો પણ માટીના અર્થમાં સમાવેશ થાય છે. અતિ અનિવાર્ય એવા રોગાદિ આપતકાળ સિવાય વિશ્વાસપાત્ર ન હોય તેવા વૈદ્યો કે ડોક્ટરોનું ઔષધ લેવું તે ઉચિત નથી. એવા ઔષધથી શરીરનું આરોગ્ય સુધારવા જતાં મનનું આરોગ્ય જોખમાય છે, અર્થાત મન અપવિત્ર બને છે, જે સાધક માટે હિતાવહ નથી. સાંપ્રત કાળમાં અનેક પ્રકારના રોગોના ઈલાજ માટે મનુષ્યએ હોસ્પિટલો, દવાખાનાઓ તથા અજાણ્યા ડોક્ટરોનો સહારો પણ કેટલીક વાર લેવો પડે છે. તે દેશકાળ પ્રમાણે અનિવાર્ય પણ બને છે. આવા ઉપચારો બાદ શુદ્ધિરૂપે પ્રાયશ્ચિત ને પ્રભુને પ્રાર્થના કરવાથી શુદ્ધિ થઈ શકે છે. બને ત્યાં સુધી સારા ડોક્ટરો કે વૈદ્યનો પરિચય મેળવી તેમની પાસે ઈલાજ કરાવવો વધુ ઉચિત છે. શરીર એ નરકનું દ્વાર નથી, એ પ્રભુ પ્રાપ્તિ માટેનું ઉત્તમ માધ્યમ છે. માટે તેની જાળવણી પ્રભુના મંદિરની જેમ કરવી જરૂરી છે. તેનો વધુ પડતો અનાદર એ અવિવેક છે ને તે હાનિકારક નીવડે છે. આ રીતે માંસ ભક્ષણનો ત્યાગ એ માટી ત્યાગના વર્તમાનનો સ્થૂળ અર્થ થયો. હવે આપણે તેનો સૂક્ષ્મ અર્થ સમજીએ. માટીના ત્યાગનો અર્થ માત્ર સ્થૂળ હિંસાના ત્યાગમાં જ પૂર્ણ નથી થઈ જતો. એમાં તો મન, કર્મ, વચનથી થતી અનેક પ્રકારની સૂક્ષ્મ હિંસાઓનો પણ સમાવેશ થાય છે. દાખલા તરીકે ઈર્ષા, દ્વેષભાવથી કે પોતાના અહમને પોષવાની વૃત્તિથી કોઈની ઉપર ક્રોધ કરવો, કોઈને ઈજા પહોંચાડવી કે તેની લાગણીઓ દુભાવવી, પોતાના સ્વાર્થ ખાતર કે માનસિક વિકૃતિથી પ્રેરાઈને કોઈને મનોદૈહિક પીડા પહોંચાડવી તે હિંસા કાર્ય છે. અસત્ય વાણી વધવી, અપશબ્દ બોલવા, અશ્લીલ ભાષા વાપરવી કે ગાળો દઈ કોઈના હૃદયને ઠેસ પહોંચાડવી, કોઈને વિશે ભૂંડો સંકલ્પ કરવો, કોઈનું અહિત થાય તેમ વિચારવું અથવા આચરણ કરવું, એ સર્વે હિંસા છે. કોઈની ગુપ્ત ખાનગી વાત પોતાના અંગત સ્વાર્થ ખાતર કે ઈર્ષા દ્વેષના ભાવથી જાહેર કરવી, કોઈ ઉપર તેનો દોષ કે વાંક ગુનો ન હોવા છતાં મિથ્યા અપવાદનું આરોપણ કરવું, પારકાનો દ્રોહ થાય કે અહિત થાય તેવું સત્ય વચન બોલવું, કોઈના મર્મસ્થાન કુણી લાગણીઓને ભેદે તેવી અપ્રિય તિરસ્કાર ભરી ને રૂખી વાણી બોલવી એ હિંસા છે. આરોગ્યના નિયમોનું આળસ પ્રમાદને લઈને ઉલ્લંઘન કરી રોગાદી માંદગીને આમંત્રણ આપવું, જેમ કે વધુ પડતો અશુદ્ધ અયોગ્ય આહાર વિહાર કરવો, અતિ મૈથુન અતિ વિષય ભોગ કરવો, પોતાની શક્તિ મર્યાદા કરતાં વધુ પડતો પરિશ્રમ કરવો, જ્યાં ત્યાં આરોગ્યને હાનિ પહોંચાડે તેવી જગ્યાએ પ્રયોજન વગર રખડવું, બિનઆરોગ્યપ્રદ આહાર કરવો, પોતાના રોગનો ચેપ બેદરકારીથી બીજાને લગાડવો, એ સર્વે હિંસાના પ્રકારો છે. અનેક પ્રકારના દુર્વ્યસનો દ્વારા શરીર અને મનને વિકૃત કરી કષ્ટ આપવું, બીજાને પણ તેવા દુર્વ્યસનો તરફ યુક્તિપૂર્વક કે બળજબરી કરીને દોરી જવા, એ હિંસા છે. કોઈની ક્રૂર મજાક કે હાંસી મશ્કરી કરવી, કોઈને સમૂહમાં કે સમાજમાં હલકો પાડવો, નીચો દેખાડવો, હ્યુમિલિએશન કરવું કે તેનામાં લઘુતા ગ્રંથિ ઇન્ફિરિયોરિટી કોમ્પ્લેક્સ બંધાય તેવું વાણી વર્તન કરવું, કોઈની ભૂલ કે દોષ ન હોવા છતાં તેના ભૂલ કે દોષ દેખાડવા, એ બધી હિંસા છે. ઘરમાં, ઘરની બહાર, આંગણામાં, બાગ બગીચાઓમાં, રસ્તા ઉપર કે અન્ય જાહેર ક્ષેત્રોમાં કચરો નાખી ગંદકી કરવી, મળમૂત્ર કરવા, જ્યાં ત્યાં થૂંકવું વગેરે રીતે ગંદકીનું પ્રદૂષણ ફેલાવવું, બિનજરૂરી ને અવિવેકીપણે અયોગ્ય રીતે અસભ્ય રીતે ઘોંઘાટ કરી ધાંધલ ધમાલ દ્વારા તથા વધુ પડતા મોટા અવાજે રેડિયો, ટીવી, ટેપ રેકોર્ડર, સંગીત વગાડી નાચગાન વગેરે દ્વારા ધ્વનિ પ્રદૂષણ ફેલાવવું, બીડી, સિગારેટ, તમાકુ, અમુક પ્રકારના ઝેરીલા રસાયણો ને બળતણો દ્વારા તેના ધુમાડાથી પ્રદૂષણ ફેલાવવું, કેમિકલ્સ ફેક્ટરીઓ દ્વારા કાયદાની એસી તેસી કરીને વાયુનું કે જળનું પ્રદૂષણ ફેલાવવું, તે બધા હિંસાના વિવિધ પ્રકારો છે. સત્તાનો દુરુપયોગ કરવો, અધિકાર કરતાં સત્તાનો વધારે ઉપયોગ કરવો, કોઈકને કોઈક કાર્ય નિમિત્તે વિશ્વાસ આપીને તેનો વિશ્વાસઘાત કરવો, આપેલા વચન કમિટમેન્ટનું પાલન ન કરવું, એ હિંસા છે. પોતાની નિર્બળ વાણી કે સૂચનો દ્વારા કોઈને હતોત્સાહી, નિરાશ કે ના હિંમત બનાવવો, વિવિધ ભય દેખાડીને માનસિક કે શારીરિક ત્રાસ આપવો, એ હિંસા છે. કન્યા પક્ષ પાસે દહેજ પૈઠણની અયોગ્ય માંગણી કરવી, તેને બોજારૂપ થવું, તે વરપક્ષ તરફથી થતું હિંસા કાર્ય છે. કોઈની વધુ પડતી મહેમાન ગતિ માણી તેને બોજારૂપ થવું, કોઈની બોલી કરતાં ઓછું મહેનતાણું આપવું, કોઈની પાસે ગજા ઉપરાંત પરિશ્રમ કરાવવો, કોઈનું શારીરિક, માનસિક કે આર્થિક શોષણ કરવું, તે હિંસા કાર્ય છે. દેશદ્રોહ કરવો, દેશની મિલકતને કોઈ પણ પ્રકારે નુકસાન પહોંચાડવું, દાણચોરી, કાળા બજાર, કરચોરી, ભ્રષ્ટાચાર વગેરે દ્વારા દેશને નુકસાન પહોંચાડવું, તે હિંસા છે. પૈસાના જોરે સત્તા, અધિકાર કે લાગવગ દ્વારા કોઈને ગુલામી કરાવવી, ગુંડા તત્વો કે પોલીસ દ્વારા અયોગ્ય અસત્ય રીતે કોઈ ઉપર દમન ગુજારવું, તે હિંસા છે. આધ્યાત્મિક માર્ગના સાધકને હિંમત રહિત નબળી વાત કરીને પ્રભુ પ્રસન્નતાના સાધનો કરવામાં મોળો પાડવો, તે પણ હિંસા છે. પોતાની જાતને કે અન્યને ખોટું માર્ગદર્શન આપી વધુ પડતા આકરા ને જડતાપૂર્વકના તપ, જપ, ઉપવાસ, પ્રાયશ્ચિત દેહ દમન, ઉજાગરા વગેરે કરવા કરાવવા તે હિંસા છે. દેહને નર્કનું દ્વાર નહીં ગણતા પ્રભુનું મંદિર સમજી તેની યોગ્ય જાળવણી કરવી એ અહિંસા છે એવી સમજણ કેળવવી જોઈએ. કોઈ વ્યક્તિમાં મહાન ગુણો ન હોવા છતાં પોતાનો સ્વાર્થ કે હેતુ સિદ્ધ કરવા કે તેની મોહબ્બત શે શરમમાં લેવાઈ જઈને તેના અતિશયોક્તિ યુક્ત વખાણ, પ્રશંસા કે ખુશામત કરવા તે એક પ્રકારની હિંસા જ છે. કારણ કે તેવી મિથ્યા ખુશામત દ્વારા તેનો અહમ પોસાય છે, તેથી તે વધુ દંભી બની, મિથ્યા અભિમાની બની અનેક પ્રકારના અનર્થો આચરીને પોતાનું તથા અન્યનું પ્રેય તથા શ્રેય બગાડે છે. ઈર્ષા દ્વેષથી કે માનસિક વિકૃતિથી પ્રેરાઈને બીજાને અંદર અંદર વૈરવૃત્તિ વૈમનસ્ય જગાવીને લડાવી મારવા, ખોટા સમાચારો ફેલાવી કોમવાદ કે જાતિવાદ ભડકાવવો તે હિંસાના પ્રકારો છે. ડોક્ટર કે વૈદ્ય દર્દીને ગેરમાર્ગે દોરે, અયોગ્ય કે બિનજરૂરી ઔષધ સારવાર આપી વધુ પૈસા પડાવે, વકીલ કે ન્યાયાધીશ ખોટી દલીલો તથા ભૂલ ભરેલા ચુકાદાથી નિર્દોષને સજા આપે તે હિંસા છે. મનુષ્યની હિંસા તો કોઈ પ્રકારે ક્યારેય ન જ કરવી, એમ ભગવાન સ્વામિનારાયણ ભાર દઈને કહે છે. એનું કારણ એ છે કે જીવની ચૈતન્યની ભૌતિક ઉત્ક્રાંતિમાં મનુષ્ય અવતાર એ છેલ્લું પગથિયું છે. દેવોને પણ દુર્લભ એવો મનુષ્ય દેહ ગણ્યો છે, કારણ કે ચૈતન્યની આધ્યાત્મિક ઉત્ક્રાંતિની સંભાવના કેવળ માનવ શરીરમાં જ રહેલી છે. માટે મનુષ્યની ઘાત એ મોટું હિંસાકૃત્ય પાપ કર્મ છે. અમુક શાસ્ત્રોમાં આતતાઈને અર્થાત અતિ પાપીને ને હત્યારેને મારવો તેમાં હિંસા ન ગણાય તેમ કહેલું છે. પરંતુ એ વિચાર પણ પૂર્ણ રીતે યોગ્ય ન ગણાય, કારણ કે એવા પાપીને કેવળ સજા કરવા કરતાં સાથે સાથે સમજાવટ દ્વારા સુધરવાની તક આપવી વધુ યોગ્ય ગણાય. સાચા માર્ગદર્શનથી તે ક્યારેક વાલિયા લૂંટારામાંથી વાલ્મીકિ ઋષિ પણ બની શકે છે. માટે મનુષ્યની હિંસા એ બીજા જીવની હિંસાની અપેક્ષાએ મોટું પાપ કર્મ છે અને તેનું દુઃખરૂપ ફળ પણ મોટું ભોગવવું પડે છે. સ્ત્રીઓ, બાળકો કે યુવાનો પાસેથી તેના ભોળપણનો કે નિર્દોષપણાનો લાભ ઉઠાવી યુક્તિપૂર્વક કે બળજબરીથી ખોટા અનૈતિક કાર્યો કરાવવા કે તેનું જાતીય શોષણ કે શારીરિક માનસિક આર્થિક શોષણ કરવું તે હિંસા છે. સંત, મુક્ત પુરુષનું કે સ્વયં પરમાત્માનું કોઈ ઘસાતું કે અણછાજતું બોલે અથવા નિંદા ટીકા કે અપમાન કરે તેને નબળાઈપૂર્વક સાંભળી લે તો તે હિંસા છે. પોતે જો તેને રોકવા કે ટોકવા સમર્થ ન હોય તો ત્યાંથી ખસી જવું, પણ એ અધમ પ્રવૃત્તિને સાંખી લેવી નહીં. સમર્થ હોવા છતાં પાપીને પાપ કર્મ કરતા રોકે નહીં કે ટોકે નહીં અને પોતાની નજર સમક્ષ પાપ કર્મ થવા દે કે અંધેર ચાલવા દે તે હિંસા છે. કારણ કે પાપીના પાપ કર્મને તેણે મૂક સંમતિ આપી ગણાય. દાખલા તરીકે દુર્યોધન અને દુશાસને દ્રૌપદીના ચીર ખેંચ્યા ત્યારે ભીષ્મ પિતા હાજર હતા ને સમર્થ હોવા છતાં કોઈ પ્રતિકાર કર્યો નહીં. તેમ કોઈની મોહબ્બત કે શેષ શરમમાં આવી જઈને ખોટા કાર્યને સમર્થન અનુમોદન કે મૂક સંમતિ આપવી તે હિંસા છે. પોતાની સ્ત્રીનું દાન કરવું, કન્યા વિક્રય કરવો, પોતાના સંતાનોને વેચવા, બાળ લગ્નો કરવા, બળજબરીથી બાળકોને પરણાવવા, બાળ મજૂરી કરાવવી એ સર્વે હિંસાના પ્રકારો છે. હવે તો સરકારે પણ બાળ મજૂરીને ગેરકાયદે ગણેલી છે. પોતાની પ્રતિષ્ઠા હાનિ થઈ હોય, અપમાન થયું હોય, કોઈ કાર્યમાં નિષ્ફળતા મળી હોય, કોઈ પ્રકારની શારીરિક માનસિક આર્થિક કે આધ્યાત્મિક મૂંઝવણ હોય કે કંઈક અયોગ્ય આચરણ થઈ ગયું હોય તો તે નિમિત્તે પોતાને નાની મોટી ઈજા પહોંચાડે કે આત્મઘાત કરે કે તેનો પ્રયાસ કરે તે હિંસા છે. પોતાના અયોગ્ય અનૈતિક વાણી વર્તન કે આચરણથી પ્રેરાઈને અન્ય લોકો તેનું અનુકરણ કરવા લાગે તો તે પણ હિંસા દોષ છે. મોટા પુરુષ દ્વારા થયેલ અધર્માચરણનું અનુકરણ ન કરવું તેમ શિક્ષાપત્રીમાં ભગવાન સ્વામિનારાયણ પણ જણાવે છે. કારણ કે દરેક મોટા સંત પુરુષ કંઈ પૂર્ણ નથી હોતા, તેથી ભૂલો થવાનો સંભવ તેમને પણ રહે છે. પોતાના પ્રાણનો કે ધનનો નાશ થતો હોય, રાજાનો કે રોગચાળો ફાટી નીકળવો વગેરે ઉપદ્રવ હોય, જીવનું જોખમ આવી પડે તેવી પરિસ્થિતિ હોય, પ્રતિષ્ઠાને હાનિ પહોંચે એવા ખરાબ ને પ્રતિકૂળ સંજોગો ઊભા થયા હોય, તો તે સ્થાને આસક્તિપૂર્વક પડી રહેવું તે હિંસા છે. એવા વિપરીત સંજોગોમાં બીજા સુખમય ને શાંતિમય સ્થળે જઈ સુખે પ્રભુ ભજન કરવું હિતાવહ છે, પણ પ્રતિકૂળ સંજોગોમાં ત્યાં પડી ન રહેવું. જેને આત્મા પરમાત્માનો સાક્ષાત્કાર હોય ને અખંડ દિવ્ય સ્થિતિમાં વર્તતા હોય, તેમને કોઈ દેશ કાળાદિ તેવી સ્થિતિમાંથી વિચલિત કરી શકતા નથી. તેવા મુક્ત પુરુષને આ વિધાન લાગુ પડી શકાય નહીં. પરંતુ જેમને પરિપક્વ નિશ્ચય તથા સ્થિતિ ન થઈ હોય, તેમને એ વચન ચોક્કસ લાગુ પડે છે. પ્રભુ પ્રાપ્તિને માર્ગે, સત્યને માર્ગેથી વિચલિત થઈ મન ઇન્દ્રિયો દ્વારા દોરવાઈને વિષય ભોગને માર્ગે તથા દુરાચારને માર્ગે જઈ પોતાનું અધાપતન કરવા રૂપ પોતાના ચૈતન્યનું આત્મઘાતીપણું એ હિંસાનું અતિ સૂક્ષ્મ રૂપ છે. કારણ કે દેવોને પણ દુર્લભ એવો મનુષ્ય જન્મ મળ્યા પછી પ્રભુ પ્રાપ્તિ ન થઈ શકે તો જન્મ સાર્થક થયો ન ગણાય. એટલે એ સૌથી મોટી ને સૌથી સૂક્ષ્મ હિંસા છે. અહિંસા પરમો ધર્મઃ. આમ અનેક પ્રકારની સ્થૂળ ને સૂક્ષ્મ હિંસાનો ત્યાગ કરી સંયમી રહી અહિંસાનું દ્રઢપણે પાલન કરવું એ માટી ત્યાગના વર્તમાનનું યથાર્થ પાલન ગણાય.